તારીખ 4/2/1997 થી 6/2/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 86.
નિવૃત્તિ માં એ નુકસાન ઘણું કર્યું છે એટલે છૂટવું મુશ્કેલ પડે છે. નિવૃત્તિ માં રહેનાર ને અથવા તો નિવૃત્તિના ઉદય વાળાને બે જગ્યાએ તકલીફ બહુ ભાગ થાય છે. માર્ગે ચલતા નથી, એક તો ખાવામાં રસ વધારે લેવાય છે અને એક પ્રમાદ, બે દુશ્મન મોટા ઉભા થઈ જાય છે નિવૃત્તિના ઉદય વાળાને. અહીંયા સાવધાન વધારે રહેવાનું છે. મોટા ભાગને આ સ્થિતિ જોવામાં આવે છે. એ નિવૃત્તિ લીધી હોય લેવી હોય પેલું એ જાગૃત રાખવાનું કે ખાવા પીવામાં રસ ઘટે છે કે વધે છે, ઘટવો જોઈએ. બીજું પ્રમાદ નહીં આવવું જોઈએ. પગવાળીને બેસવાનું જ નહીં, જંપો જ ન રહેવો જોઈએ, અજંપો થઈ જવો જોઈએ. મારું કામ નથી થયું, અથવા સમય નીકળી ગયો, અથવા આયુષ નીકળી ગયું, મારું કામ થયું નથી, અજંપો એનો ચાલુ થઈ જવો જોઈએ. ભલે શરીરનું ગમે એ થઈ જાય, થઈ જવું હોય એ થઈ જવા દો, હવે જરાય પ્રમાદ કરવો નથી ને ક્યાંય રસ લેવો નથી. બીજો તો રસ લેવાનો પણ નથી, રોગનો ઉદય તો ખાવા પીવાનો હોય છે. મોટા ભાગે એમાં જ ગડબડ હોય છે.
એકદમ ઘર પણ લેવું જ પડે છે અને એ વખતે પેલા આજે પણ એવું જ થયું, કઈ પણ ઘણી વસ્તુ લેવાની ઈચ્છા થઈ અને તરત જ દૂધ નાસ્તો કરી લીધો. અને એ વખતે એવું નથી કે આ પણ ઉદય આવે છે, હું જોઉં તો ખરું કે મને શું થાય છે.
કામ ચાલુ રાખવાનું પછી પરિણામ તો બગડતા અટકા, કામ ચાલુ કરી દેવાનું.
જાગૃતિ હતી પણ તરત જ રેવાય નહીં એ રીતે.
ભલે ને ન રેવાય ને દવાઈ જેવી ને કાંઈ વાંધો નહીં, એટલું પછી શું
પછી ખેદ થતો હતો કે આવું આટલા ઉદયમાં પણ આટલું બધું કેમ જોડાઈ જવાય.
ચિંતા કરવાની પ્રકૃતિ છે, ભવિષ્યની ચિંતા કરવાની પ્રકૃતિ. ચિંતા તો ખાઈ ગઈ છે ને, બસ આ સીધું પરિભ્રમણ ચિંતા થતી નથી, નાની ચિંતા એને થાય છે.
ખબર હતી કે કુસંગ છે, કઈ એવું નથી, તો સામે ચડી મને એને પાછું એમ કીધું કે કાલે આવજે હું દાદા, મને એમ છું પેલા તો કે હું કહી દઉં એટલે બોલતી બંધ થઈ જાય, તો મેં એટલું તો કહી દીધું આવે તો ભાઈ ત્યાં તરત વિચાર આવે કાલે ટાઈમ કાઢીને ત્યાં જઈ આવે.
એના બદલે એમ વિચારું ચાલો કુસમ છૂટ છે સારું છે એમ લેવું જોઈએ છે, તો મારા પણ કારણે સારું લાગતું હોય છે, એવું બીજું છોકરો કઈ કરે તો કઈ ન લાગે ને. પોતાપણ ઉઠીને એને લઈને સારું લાગે.
એવું મને હું વિચારું કે મારું કલ્યાણ હું વિચારું છું ને હું મારા માતા પિતાના કલ્યાણ નથી વિચારતો, એવી જાતની ફિલિંગ આવે છે. એમાં ગર્ભિત રીતે મોજ છે ને એવું મને મને એમ થાય કે હું મારી જ જાતનું વિચારું છું, હું નથી વિચારતો એ લોકોનું પરિભ્રમણ થશે એનું પોતાની ચિંતા નથી નથી બીજાની થઈ શકે.
એમાં શું છે કે પોતે જો આત્મકલ્યાણ કરે તો બીજાને આત્મકલ્યાણ થવાનું નિમિત્તત્વ પણ પ્રગટ્યાર વાર તો એને નિમિત્ત થવાશે, પણ આપણે તૈયાર નથી ઓલી ચિંતા ચિંતા કરવી તો ફાલતુની જ વાત છે.
પછી કોઈ પણ મુમુક્ષ જીવ હોય આપણને ખબર પડતી હોય કે એનો આ પ્રકારના પરિણામ ચાલે છે, દૂષિત પરિણામ. આપણે એને હિત બુદ્ધિથી બે ચાર વખત કીધું બી હોય કે અહીંયા ધ્યાન રાખો, તમે અહીંયા ધ્યાન રાખવા જેવું છે, તેમ છતાં પણ એ વાત ઉપર ધ્યાન ન જતું હોય અને એ વાત ઓવરટેક કરતી હોય અને ક્યારેક કહી દીધું હોય તો ખોટું પણ લાગી જતું હોય, પછી મુમુક્ષ જીવને ફરીથી કહેવાનો કોઈ વિકલ્પ નથી આવતો કે આપણે એને કહીએ કંઈ. જેમ કે એને ઘણી વખત કામકાજનો લોડ વધારે હોય તો સત્સંગમાં ઘણી વખત લેટ થઈ જાય છે આવવામાં, પછી હું ખીજાઈ જાઉં છું એને કે સત્સંગમાં લેટ થાય છે, ઘડિયાળ ઉપર નજર રાખ, તો એને વારંવાર કહું છું કે આટલો ટાઈમ થઈ ગયો છે, તેમ છતાં પણ એ વાત ઉપર વજન ન જતું હોય.
મૂકી દેવાનું, આપણે આવતા થઈ જવાનું, પરિણામ બગાડવા એના કરતા આપણે આવતા થઈ જવાનું. નોટિસી રીતે આપણે જો ટાઈમ સરતો તૈયાર થઈશ તો હું રોકાઈશ, મારું થતું હશે તો હું મારો ટાઈમ નહીં બગાડું, તારે મેળવવાની વ્યવસ્થા વિચારે કરી લેવી. આપણે ઉદાસીન થઈ જવું, હું તો એમ કરું છું, ટાઈમ સર તૈયાર થાય તો ઠીક, ન થાય તો આપ લડવાના. એને ખ્યાલ આવે ટાઈમ થશે લાભ ઉપડી જશે, ટાઈમ સર તૈયાર થઈ જાય, ન થઈ જાય તો મારે થઈ જાય, આવો તો આવે, ન આવે ન આવે, જે ઠીક પડે આવો આપણા રસ્તે. આપણે આપણો રસ્તો કાઢી લેવાનો, કારણ કે એ તો ટેવ પડી હોય છે એ ટાઈમનો ખ્યાલ ન જ કરે, એ ન જ કરે પછી પરિણામ બગાડવાનો કઈ અર્થ નથી. તમે ગમે એટલી વાર બગાડો તો આપણને ફાયદો નથી. એડજસ્ટમેન્ટ કરી લેના છીએ આગે છે થોડા. ગુસ્સો આવે તો એ અશુભ નથી, શુભ છે. શું ખુલાસો છે એનો? આ વાતનો શું ખુલાસો છે? પાંચ મિનિટ મોડું થાય એટલે સામાન્ય વાત આપણે ગણી લઈએ, પણ ખરેખર એમાં સત્સંગનું ડિવેલ્યુએશન છે. સત્સંગનું ડિવેલ્યુએશન થાય એટલે સત્સંગમાં પ્રાપ્ત ઉપદેશ છે ચડે નહીં, એટલે એનું મૂલ્યાંકન મૂલ્ય ઘટાડવું ન હોય, બહુ કિંમતી વસ્તુ છે. ટ્રેનમાં જવું હોય તો સ્ટેશન ઉપર મોડા પહોંચીએ છીએ, બસમાં જવું હોય તો બસ સ્ટેન્ડે મોડા પહોંચીએ છીએ, કે નહીં? 10-15 મિનિટ વહેલા જઈએ
છીએ.
કોઈ પ્રસંગ પરવશ બની જાય ને મોડું થઈ જાય બીજી વાત છે, પણ આપણે બેદરકારીથી મોડું થાય તો સત્સંગની કિંમત નથી એમ છે એનો અર્થ. એ મોટી વાત છે, એ નાની વાત નથી. એમ થોડુંક મહત્વ આવે તો મારી ગડબડ ન થાય, ને મહત્વ ન હોય તો જે ઢાંચામાં આપણે કામ કરતો એ ઢાંચામાં જ કરીએ, ધંધાની બહાર ન નીકળી શકે.
ભાઈ આ બાબતમાં દાખલા તરીકે બહેનોનો રસોઈ બનાવવાનો હોય, કપડાં ધોવાના હોય, કે પાણી ભરવાના હોય, એ બાબતમાં પુરુષ એકાંત બહેનો પર જ મૂકી દે, ભાઈ હેલ્પિંગ નેચર તરીકે એના સાથ સહકાર આપે, તો પછી ત્યાં શું કરવું?
જરૂર પડે તો આપવું જોઈએ, આપવો કઈ અભિપ્રાય નહીં હોવો જોઈએ, આપવો પણ જોઈએ જરૂર પડે તો.
મદદરૂપ થવું જોઈએ.
હા, એમાં શું વાંધો છે? એમાં કઈ વાંધો નહીં.
મુમુક્ષુ છે, મુમુક્ષુ છે,
ઠીક છે, પણ કામ અધૂરું જોઈએ, થોડું કઈ તકલીફ થઈ જાય. કપડા થોડા પડ્યા રહે કે રસોડ આવીને રસોઈ આવીને કરીએ, એની શું વેલ્યુ છે? એવો આગ્રહ શા માટે કે આટલું થઈ જવું જોઈએ, એવું કહી દેવાનું પડતું. ઘરના કામની વેલ્યુ કેટલી આવીને થાય, કાં પહેલેથી એડજસ્ટ કરવાનું, પાછળથી એડજસ્ટ કરવાનું. વાત તો મેનેજમેન્ટની છે ને, એમાં બીજું શું વાત છે? મોટી સાધારણ બુદ્ધિ જ લગાવવાની છે, કોઈ મોટી સમસ્યા નથી. કઈ કઈ
સત્સંગ
મુખ્ય જ હોય ને, સીધી વાત છે.
ઉતાવળ કરીને નીકળીએ આપણે, દોડા દોડ જઈએ, એટલે પરિણામમાં એટલો વિક્ષેપ તો ઉભો થઈ ગયો તમારે, તરત ત્યાં જઈને તમારો ઉપયોગ ને સ્થિર કરવાનો હોય, એ કેવી રીતે થાય? પછી ત્યાં જઈને
મૂકવાની જ વાત છે, તો પરિણામ
તને હજી તારો અહમ નડે છે, તને શું થાય છે? એટલે એ વખતે ફાઇટિંગ ચાલુ થઈ ગઈ, કેમ એમ થયું તને? એના માટેનો ક્વેશ્ચન તો ઉભો કરી દીધો તરત જ.
જે અહમ થયો એને પાછળ અભિપ્રાય ને ભૂલ પકડવી જોઈએ. કેવી રીતે પકડશો? આ
જે ભાવ થયો તો એમાં એ મારાપણા ને એનામાં જે મારાપણું છે એ એક દેખાય છે કે મને એમ કેમ કહી દીધું, મારા જે અધિકારપણા નો ભાવ જે છે.
કેવી રૂપે
અભિપ્રાય હોય તો આવવાનો સવાલ જ ઉભો નથી થતો. અભિપ્રાય નતો તો મોટો થઈ ગયો ને, પહેલેથી જ એ અભિપ્રાય હોય. જે કોઈ આપણો ભૂલ કે દોષ બતાવે છે એ આપણા ઉપર ઉપકાર કરે છે, ઉપકાર પ્રત્યે પછી વિરુદ્ધતા ન આવે. એ પહેલાથી એ જાતનો પ્રકાર અભિપ્રાયમાં હોવો જોઈએ. એ ન હોય તો ઓલું આવી જાય, આવી ગયા પછી પાછળથી એમ થાય કે આ બરાબર નહીં, પણ એનો શું અર્થ, કઈ નથી, એનો કઈ અર્થ નહીં. આવે જ નહીં ને, હવે તો ભાવ થઈ ગયો પછી એમ થયું કે આ બરાબર ન થયો, પણ હવે થઈ ગયો ન થયો થાય કઈ, થઈ ગયો એ થઈ ગયો.
પછી મને પછી વિચાર આવ્યો હતો કે એના બધાની વચ્ચે મને દોષ દેખાડવા હોય કેવો આવે તો એને છૂટ છે.
હા એમાં હું
અને બીજા ભાઈ બી મુમુક્ષ કઈ લાગતું હોય તો બી બધાને છૂટ છે બધાની વચ્ચે કહેવાની.
મારો દોષ બતાવો તો એવો લાભ મને ક્યાંથી મળે?
બીજો એક વિચારી આવેલો કે ગયા એપ્રિલ મહિનામાં આપણે અહીંયા સેશન ચાલેલા કે જ્યાં દોષ દેખાડે,
પછી બહુ ખેદ થાય જેવી, એના ઉપર ખૂબ જ ખેદ થાય, પણ એ ભાવ આવી જાય છે કે કાં તો આત્મકલ્યાણ ના ક્રમ માં આવી જવું છે, કાં તો
દ્રઢ ભાવના નથી. દ્રઢ ભાવના હોય તો અમુક પ્રકાર આવે જ નહીં. દ્રઢ નિર્ધાર કર્યો હોય કે આ રસ્તે જવું છે, પછી બીજા રસ્તાનો વિકલ્પ શું છે? કોઈ પણ ભોગે આ રસ્તે જવું છે એટલે ચિત્ર નિર્ધાર આવે કોઈ પણ ભોગે. પેલા જે રસ લેવાય છે એનો ઉદય આવે છે.
રસમાં કુલ સંસ્કાર પણ સાથે આવે છે
કે વર્તમાનમાં જે લે, તમે જયારે રસ લ્યો ત્યારે એ બધું કર્મ તો બંધાય કે બંધાય, પછી એનો ઉદય આવવાનો કે નહીં આવવાનો, એટલે એ જ પ્રકારે પરિણામ ખેંચાય પાછા ત્યાં ઉદયમાં.
જોવાની કોશિશ કરી, માથામાં થાય છે એમ જોયું, હું છું ક્યાં એ પહેલો પ્રશ્ન થયો, હું ક્યાં છું, હું ક્યાં થઈ રહ્યું છે, તો પછી હું જો ત્યાં નથી હું ક્યાં થઈ રહ્યું છે એમ ત્યાં એ વખતે એ પ્રશ્ન ત્યાં ઉભો રહ્યો. હું કઈક જુદું ચાલી રહ્યું છે ક્યાંક બીજી જગ્યાએ એમ એમ વારંવાર ત્યાં એ રીતનું ચાલતું હતું ત્યાં પ્રેક્ટિસમાં. હું જે થાય છે તો આ જે મને વેદના થઈ રહી છે અત્યારે એ તો મને ખાલી જણાય એમ થયું હતું પછી ત્યાં લાગતું હતું ત્યાં આગળ, હું નથી ત્યાં એમ થતું હતું. પછી એમ વારંવાર જોતી હતી
મારા જ્ઞાન ની સત્તામાં
માત્ર
માત્ર પ્રતિબિંબ પડે છે દુખાવાનો. શરીર ની સત્તા પરમાણુ ને પર્યાય છે, ત્યાંનું ફેરફાર અહીંયા જણાય છે, જેને આપણે દુખાવો કહીએ છીએ એક જાતનો ફેરફાર છે. અહીં તો જ્ઞાન ની સત્તામાં કઈ થતું નથી, પ્રતિબિંબ પડે છે.
ત્યારે એ વખતે એ પણ સાથે ચાલ્યું હતું જે શરીરને હું મારા પણ કહું છું એ શરીરનો ફેરફાર કેવો અચાનક ફરે છે, ત્યાં કોઈ મારું કઈ ચાલતું નથી એમ બી સાથે સાથે વાત આવતી હતી. કામ કરતા જે કર્તૃત્વ બુદ્ધિ જે થતી હોય છે ત્યારે આ પ્રકારે જોવાનું થાય છે કે આ હું કરી શકું છું, હું કેમ થાય છે ત્યાં આગળ, હું તો ત્યાં છું ને તો હું કેમ થાય છે તને ત્યાં, એ એક પ્રકારે એ રીતે જોઉં છું તો જોઉં છું ખાલી એ વખતે. એટલે આમ પછી એમ થાય છે કે આ શરીરમાં જે આટલું બધું એકત્વ છે એ કેવી રીતે હું તો ક્યારે આ તૂટશે મારું આટલું બધું એકત્વ, હું પણ ત્યાં શરીરમાં આટલું માની રાખ્યું છે ત્યારે થોડીક પીછળ થાય છે કે આ શું ક્યાં સુધી આમ ચાલશે.
જ્યાં સુધી પ્રજ્ઞાન નું સ્ટેજ ન આવે ત્યાં સુધી તો થવાનું. એટલે પ્રજ્ઞાન ના સ્ટેજ સુધી પહોંચવું રહ્યું.
અભિમાન
થયું પરમાણુ સ્વયં પરિણામે એમાં આત્મા શું કરે.
પછી આવા જે દખલ કોઈ આર્ટિકલ લખીએ છીએ કોઈ એવા 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 જે કામ કરતા હોય જેમાં આ કેમ આપણે વાત કરીએ કે પહેલાથી એવો એક અભિપ્રાય હોય કે સામે વાળો દોષ કોઈ બી દોષ મને બતાવે તમારો ઉપકારી છે એમ પહેલેથી એક અભિપ્રાય હોવો જોઈએ ને.
મારા આત્મકલ્યાણ નો વિષય જે આવે ત્યાં મારે રસ લેવો છે અને એ રસ મારે પોષવો છે એની પુષ્ટિ માટે હું આ કામ કરું છું. મારો આત્મરસ ઘૂંટવા માટે આ કરું છું. અને એ લક્ષ્ય ને એ અભિપ્રાય થી પ્રવૃત્તિ થાય બીજી ગડબડ નહીં થાય. પછી આપણે ભૂમિકાની શું વિચારણા એ પ્રકારની છે કે મારે જે કઈ કરવું છે તે આત્મકલ્યાણ અર્થે કરવું છે. જે કઈ કરવું છે ખાવું છે તો આત્માર્થે, ઉપવાસ કરવો છે તો આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે, મૌન પાળવું છે તો આત્માર્થે, એમ બધું એવી રીતે રડવું છે તો આત્માર્થે, નિવૃત્તિ લેવી છે તો આત્માર્થે, બધું એક જ લક્ષ્ય હોવું જોઈએ. એ જે શું
રડવું છે તો આત્માર્થે
એટલે શું છે કે કોઈની એવી પરિસ્થિતિ હોય કે આજીવિકા માટે કઈ ને કઈ પ્રવૃત્તિ રડવા માટે કરવી જ પડે, ન કરે તો ભીખ માગવું પડે, તો એમાંથી તો પરિણામ દિનતામ ના આવી જવાના, તો એમાં તો કઈ કામ થવાનું નથી. દિનતાના પરિણામમાં તો પરિણામ ઉતરી જવાના, એટલે એ પરિણામ ન ઉતરે અને આત્મહિત જળવાય રહે એટલા પૂરતું જ રડવું છે. પૈસા વાળા થવા માટે રડવું નથી. અભિપ્રાય સિદ્ધ હોય તો નહી તો ક્યાં બીજે ભાડે રસ્તે ચડી જવાય ખબર ન પડે. થોડું મોડું થાય એનો કઈ વાંધો નથી. એથી કોઈ બીજું નુકસાન જવાનું નથી કોઈને.
આજ્ઞા હોય મારે ગમે ઉત્સાહથી કરવું.
એ તો ઠીક છે, એમાં હેતુ તો આજ્ઞા આજ્ઞાંકિત રહેવામાં હેતુ તો આત્મકલ્યાણનો જ છે ને.
જે આજ્ઞા કરતા છે એમાં મારું આત્મી સમાય દીધું છે, કારણ કે
ભાઈ શ્રી સવારના વોકિંગ વખતે છે ને મને પગ બહુ દુખવા લાગ્યા, એ ધ્યાન ગયું તો પછી તરત મને થયું કે આ મારું ધ્યાન જાય છે ને એટલે જ મને આપૂર્તા થાય છે, શા માટે મારે એના પર ધ્યાન આપવું, નહીં મારી જે અંદર ભાવના ચાલતી હતી એના પર વિશેષ જોર ન આપવું. તો જયારે એ ભાવના પર જ ઉપયોગ રહ્યો તો ખ્યાલ પણ ન રહ્યા પગ દુખ્યા. તે એ પ્રયાસ કરવો એ યોગ્ય છે કે ભાવના પ્રત્યેક મારે ચાલતી હતી એના પ્રત્યેક મારું લક્ષ નહીં, તો સેજે લક્ષ ઉઠી જાય કે પગ દુખે છે તે ઉદય હતો તે. પ્રયાસ કરી અત્યારે પ્રયાસ ન થઈ શકે એટલા પ્રમાણમાં.
લાઈન આસમાં નથી આવતી એટલે ક્યાંક ને ક્યાંક તો ગડબડ થવાની છે. લાઈન છોડી જવું જોઈએ.
પછી દર વખતે કઈ સામે પરિભ્રમણ ની ચિંતા નો વિષય ન હોય આ કામ કરતા હોય ત્યારે, કોઈ બી જયારે જે વિષય ચાલતો હોય એ વિષય હોય સામે, તો મારી ભૂમિકા તો ઈ છે કે મારે આ જે ચિંતા આજની જે વાસ્તવિકતા મને નથી લાગતી એ વાસ્તવિકતા મારે જોવાની છે. તો એમ છતાં જયારે જે વિષય ચાલતો હોય એ તો જે ચાલતો હોય રુચિનો વિષય લાગુ તો પડતો હોય પોતાની ભૂમિકામાં, તો એ વિષયમાં રસ લેવાથી એ વિષયનું મૂલ્યાંકન તો વધે જ છે ને, તો એ દિશામાં કામ થાય છે ને.
મૂલ્યાંકન વધે પણ સારું જ છે ને.
હાજી,
એ દિશાનું જ કામ છે.
પરિભ્રમણ સંબંધિત એટલા વિચાર ચાલે અને એની માટે વિચાર કરવા એવી રીતનો કોઈ પ્રયત્ન હોવો જોઈએ કૃત્રિમ, એ રીતનો જરૂરી નથી.
એથી કેટલું કૃત્રિમ ચાલે બી કેટલું
ચાલે પણ નહીં. જી બરાબર જાગૃતિ રાખી આ સવારે પહેલાથી નક્કી જ કરેલું એટલે ઘણી વખત એવી રીતે જયારે યાદ આવે ત્યારે પ્રયત્ન કરું કે એનાથી મને શું લાભ નુકસાન થાય છે, તો મને કોઈ નુકસાન મારામાંથી કઈ જાય છે એવું નુકસાન થાય છે મને કોઈ મારા જ્ઞાનમાંથી કઈ ઓછું થાય છે, કારણ કે ઘણી વાર એવું થાય કે પ્રોબ્લેમ હજી સમજાય નહીં અને એના હિસાબે વારે વારે ઉગોયેલો જે હોય ફૂટી જાય એટલે પછી સાઈઝ હોય જાય પછી વેસ્ટ જ પડે. એટલે વિચારી લીધું હોય કે આમ આપણે ક્યાં ભૂલ થાય છે પણ એ છતાં ન મળે છતાં ન મળે અને જો વેસ્ટ જ પડે તેનાથી મને કઈ નુકસાન નથી એ રીતની જાગૃતિ રાખીને પ્રયત્ન કરેલો, તો ઘણી વખત ઘણું હેરાન થવું પડ્યું ફિઝિકલી, તો પરિણામમાં કોઈ ઉતર ચડ નથી થતી, થાકી જવાય એટલી મહેનત પડી આમ, પણ પરિણામ સ્થિર રહી શકે છે. પછી બપોરે પછી એક ગડબડ થઈ ગઈ કે અમારે ઓર્ડર નથી ઘણા દિવસે ફેક્ટરીમાં, એમ કંઈ કામ નથી એમ, તો હવે મશીન ચાલુ કર્યું હતું તે વધારાની સાઈઝ બધી કાઢતા રહે, કોઈ ઓર્ડર નહીં પણ પડી રહે, પછી એ સાઈઝ રનિંગ હોય એટલે પછી જ્યારે કોઈ કહે ત્યારે આપી દે એમ, એવી રીતે સાવ બેસી રહેવા કહે કંઈક તો કરવું પડે એટલે કાંઈ કરેલું મશીન ચાલુ. તો બપોરે ચાલુ હતું મશીન ત્યારે જગ્યાનો ઓર્ડર આવ્યો, 50 કિલોનો ઓર્ડર હતો પણ મારે સાંજ સુધીનું કામ નહોતું આજે, એટલે ત્યારે બરાબર ગોઠવાઈ જવું હતું 3 થી 6 માં એટલું નીકળી જાય પ્રોડક્શન, તો ત્યારે જરા સારું લાગી ગયું હતું એમ, તરત ઇનિશિયેટિવ લઈને અંદર ગયો પણ તરત ત્યારે પકડાઈ ગયું, પછી તરત તરત ઠંડો પડી ગયો, પણ એક વખત તરત ખુરશીમાંથી ઉભા થઈને ફટાફટ કરી લેવું એમ એ રીતનું થઈ ગયું.
જેમ મશીન બગડી ગયું ત્યારે પ્રયોગ કર્યો, એમ ઓર્ડર આવે ત્યારે પ્રયોગ બીજો કરો, બે વખત કરો.
ઉનામાં પહેલેથી જરાક તૈયારી હતો મારી રીતે, આમાં આમાં જરાક વાર પછી ખબર પડી.
આમાં તો એમ કરી શકે ને, મારામાં શું આવી ગયું,
કેવી રીતે પ્રયોગ કરેલો ભાઈ સાહેબ,
મારામાં શું વધી ગયું.
શરીર દુખ રહા થા ઉસ સમય ઓર ઉઠને કા મન કમ હો રહા થા, તો મેં એસા નક્કી કિયા કે અભી સત્સંગ હૈ ઓર કહીં સે બલ મિલેગા તો યહી એક સ્થાન હૈ, સત્સંગ એક સ્થાન હૈ જિસસે બલ મિલેગા. સત્સંગ મેં બેઠા થા ઉસકે બાદ પરિણામ જો શરીર કે તરફ જો જ્યાદા ધ્યાન ના રહે થે વો ડાઇવર્ટ હો ગયે સત્સંગ મેં, તો ઇમિડિયેટ ઉસકા રિઝલ્ટ માલૂમ પડા.
વધારવાની તક મળે પહેલેથી, ગઈકાલે ઉદય આવ્યો તો પહેલેથી આ જાતની તૈયારી નહોતી, એટલે એમાં ઉદયમાં જાગૃત રહેવા પ્રયાસ કર્યો, પણ આ એકદમ જે સાવધાની જોઈએ ઈ ન રહી શકી, એટલે જેટલા પ્રમાણમાં સાવધાન રહેવું ન રહી શકાય ને થોડા પ્રમાદ પણ થઈ ગયું, અને ઉદય પ્રત્યે અણગમો પણ થવા લાગ્યો. ઉદય પ્રત્યે અણગમો થવા લાગ્યો, થાક લાગે છે ને ત્યારે વિશેષ પ્રમાણમાં થાય છે, અને રાતના સત્સંગમાં અહીંયા બેઠી હતી ને ત્યારે પણ બેસીનો તો સપાટો આકુળતા બહુ થતી હતી, એટલે ઘરે ઘરે પગ ઉપર નીચે દોરા પડતા હતા, તેના લીધે પણ સત્સંગમાં મને થોડો વિક્ષેપ પડી ગયો. આ અભિપ્રાય તો એકદમ દ્રઢ થઈ જવો જોઈએ કે કોઈ પણ ઉદય
નવા નવા હોય ને એ પૂર્વ તૈયારી કરી લઈએ છે, તો આટલા વર્ષે આપણે પૂર્વ તૈયારી ન કરીએ તો ખોટું કહેવાય. જેને વારંવાર શરીરની અસાતા રહેતી હોય એને તો એ અસાતાને જ સાધન બનાવી લેવું જોઈએ, કે આજ મારા પ્રયોગનું સાધન છે, મારા મારા સાતા આવે એવું જ શરીર છે, એ શરીરની સ્થિતિ થઈ ગઈ છે, તો એને જ સાધન બનાવી લેવું જોઈએ. એટલે પ્રયોગ કન્ટિન્યુ ચાલે અથવા વારંવાર ચાલે, પૂર્વ તૈયારી કરી લેવી
જોઈએ,
પહેલેથી જ એવી પૂર્વ તૈયારી કરી રાખી હોય તો આ બધી પરિણામની ગડબડ ઊભી ન થાય. અને હવે એ ન કરો તો કેદી કરવાનું પછી, આટલા આટલા વર્ષ મેળ્યા આમ હજી એ ન કરતા પછી કેદી કરવાનું.
એમાં તો બે રીતે ફાયદા છે, અશાતામાં તો પૂર્વની અશાતા ખલાસ થઈ ગઈ છે અને નવીન ભવિષ્યનું નિબંધન નવું નથી થતું અથવા તો મંદ્ર છે થાય અને જીવને લાભ દેખાય તો એનો રસ ન આવું બને જ નહીં એને
ઉદયમાં તો ભિન્નતાનો જ પ્રયોગ સિવાય બીજો શું પ્રયોગ છે? એક જ પ્રયોગ છે, સદુથી ભિન્ન છે. જ્ઞાનની સત્તામાં અસાતા નથી, અસાતાની સત્તામાં જ્ઞાન નથી, એમ તપાસવું જોઈએ, જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેટલું કામ થાય બીજી વાત છે, પણ પ્રયત્ન કરવાથી પરિણામ બગડતા તો ચોક્કસ અટકી જશે. એટલે નુકસાન માંથી તો બચાશે, લાભ કેટલો થાય એ તો પછી પ્રયત્નો કરનાર ઉપર આધાર છે, નુકસાન થી તો બચે છે.
અગાઉથી આપણે લિસ્ટ કરતું ડર થતું થઈ જશે, લિસ્ટ બનાવ્યું ને કામ, એટલે પ્લાનિંગ થયું, એટલે આ મારે કરવું છે કરવું છે, એટલે ઓલું જયારે કામ થશે ત્યારે વધારે ડર થશે, એવું ટ્યુબલાઇટ થઈ હતી.
રખડતા રખડતા કોઈ કામ એની બદલે લિસ્ટ બનાવી લીધું તો પર્ટિક્યુલર
વ્યવસ્થાનો
સમજ છે.
કોઈ પણ વાત માં કલ્પના એ નહીં છોડવાનો.
બરાબર છે. બહારના કામમાંથી કેમ પોતાનો સમય બચી શકે એની માટેની વ્યવસ્થા છે. કામ કરતા હોય બહાર ના ત્યારે પણ પોતાની પરિણતિ અનુસાર જ પરિણામ તો ચાલવાનું છે. ત્યાં ગયા પછી ત્યાં ગયા પછી પોતાની વિચારણા અને પ્રયત્નો થઈ શકે છે. બજારમાં ગયો હોય
કોઈ પણ દરેક ક્ષેત્ર કાળમાં થઈ શકે. બીજા વિચાર ચાલે છે ને, આ ન કરો તો બીજા ચાલવાના ચાલે છે. જેની જરૂરત હોય, જેનું મહત્વ હોય, એના વિકલ્પ આવી જ જવાના. ગમે કામ કરો તો
અને આ માર્ગમાં મુખ્યતા હંમેશા પરિણતિ નીકળે, ઉપયોગ ની મુખ્યતા નથી.
જેટલી પરિણતિની છે એટલી ઉપયોગની નથી. બાકી તો વારંવાર ના ઉપયોગ થી પછી પરિણતિ થઈ જાય છે.
ઉલટી પરિણતિ ને સુલટી કરવા માટે વારંવાર નો ઉપયોગ જ સાથે
ભાવના ઉપયોગ ને પરિણતિ. ભાવના પૂર્વક વારંવાર ઉપયોગ થાય એટલે પરિણતિ થઈ જાય. સાયકલ ચાલવી જોઈએ.
થોડી વાર સુધી મને ઈ ચીજ તરફ અણગમ હતી. પછી મને વિચાર્યો કે હું મારી જાત ને પણ હું પણ આવી રીતે ભૂલ ભરેલો છું, આટલી બધી ભૂલો તો આવો જ જીવ છું, તો મને કેમ આવો ભાવ થાય છે.
ધ્યાન જાય તો ગમ કરી નાખું. મારા માટે અપ્રયોજનભૂત છે અને લંબાઈ તો નુકસાનકારક પણ છે. આજ સવારે આટલી છે તો એમ કહેતી હતી મેળક ઉપર પંચાયત હોય જાતી હોય, મેળક ઉપર પંચાયત નહીં હોય ઇસકે લીએ મુજે ક્યા કરના, ખબર એ પૂછતી હતી. પંચાયત મારા મારાથી ન થવી જોઈએ તો એટલા એને તો હું એટલું બધી પંચાયત થતી હોય, વિચાર આવી જતા હશે કોઈના ને કોઈના. એલર્ટ છે, પંચાયત નથી કરવી કે મારે. આ ભૂમિકા એટલી નબળી છે, જરાક પણ બીજાના ક્ષેત્રનું ધ્યાન ગયું, બીજાના કાર્યક્ષેત્રનું, એટલે આપણું બગડ્યું સમજો. એકદમ સ્વલક્ષ ઉપર જોર આવવું જોઈએ અને પરલક્ષ થાય એનો જોરથી નિષેધ આપવો જોઈએ. આ ભૂમિકામાં વધારે વધારે નુકસાન કરતું હોય તો પરલક્ષ.
કોઈ પણ બીજા કોઈ વિશે વાત કરે એ વખતે આપણે પોતાનો બી કોઈ અભિપ્રાય હોય એ પ્રગટ કરી દઈએ છે, જેમાં પરલક્ષપણામાં ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આપણે બી સામે એના વિશેનું જ પાછું કઈક
કહી દઈએ છીએ.
આપડે ભૂલી છે કે આપડે પૂર્વગ્રહ રાખ્યો, અભિપ્રાય ક્યારે આપ્યો? પૂર્વગ્રહ તો એ પ્રમાણે આપ્યો ને. આપણે તો પહેલી શરત જ છે કે કોઈ પણ વ્યક્તિ માટે પૂર્વગ્રહ મારે રાખવો નથી, કેમ કે બધા પલટતા પર્યાયો છે, એ પલટી જાય આપડે એમને મરી જઈએ અભિપ્રાયમાં. આપણે તો પૂર્વગ્રહ કોઈનો રાખવો જ છે, રાખવો જ નથી. અને એ પ્રકારનો વેપાર જ બંધ કરી દેવો છે, એ ધંધો જોઈએ જ નહીં કે આને આમ ને આમ ને આમ કાંઈ જોઈએ જ નહીં ને. યોગ્યતા વધતા વારની ને અયોગ્યતા વધતા વારની, ક્યારેક કોની અયોગ્યતા વધી જાય ને ક્યારેક કોની યોગ્યતા વધી જાય, આપણે તો એમને મરી જઈએ અભિપ્રાયમાં. એટલે એક નિર્ણય લઈ લેવો, મારે કોઈના વિશે અભિપ્રાય કઈ રાખવો નથી, મારે કોઈનું લક્ષ કરવું નથી, હું મારા મારું કલ્યાણ માટે આ ક્ષેત્રમાં આવેલો જીવ છું, હું મારું કરી લઉં બસ, જેટલી ઝડપથી શીઘ્રપણે થાય એટલું હું કરી લઉં, નહીં તો સમય ને શક્તિ વેડફાતા વાર નહીં લાગે. અમે અમેરિકા ગયા ત્યારે 17 જણા સાથે હતા અને 43 દિવસ બધા સાથે રહ્યા, મુસાફરીમાં સાથે, રહેવામાં સાથે, જમવામાં સાથે, આવવા જવામાં સાથે, સ્વાધ્યાયમાં સાથે. એમાં એક કપલ હતો, તમે ઓળખો આપણે પાંજીમાં, સુરેશભાઈ ઘેલાણી મળ્યા હતા કલકત્તા વાળા, એના મિસિસ આવ્યા હતા તારાબેન ઘેલાણી, લંડન નો પ્રોગ્રામ એના હિસાબે થયો હતો અને એની ભત્રીજી ત્યાં હતી લેસ્ટરમાં, એને કીધું બધાને લઈને આવું, હું વ્યવસ્થા કરીશ. ભાવનાબેન કરીને હતા, ખરેખર ભાવનાવાળા હતા, હાવ ન્યુ કમર હતા પણ ભાવનામાં બહુ જ સારી ભાવનાવાળા હતા. પછી તો ન્યુયોર્ક, લોસ એન્જલસ બધાને ફોન આવતા હતા, મને આમ પરિણમન ચાલે છે, આમ ચાલે છે, આમ ચાલે છે, પછી નથી આવ્યો. અભ્યાસી ઓછા, આપણને એમ લાગે કે સમજે છે ઓછું, ચર્ચા કરે છે ઓછું, એક ગુણ એને મેં જોયો, કોઈ નહીં પંચાયત નહીં તો સાથે હોય એટલે કેટલીક વાત તો નજર સામે દેખાય, કોઈ નહીં કાંઈ નહીં, કોઈ નહીં કાંઈ. છતાં કામકાજમાં બીજે ત્રીજી રીતે બધી રીતે એનું વર્તનમાં ક્યાંય કહેવું પડે નહીં, જ્યાં ઉતર્યા હોય ત્યાં રસોડામાં લાગી જાય, રસોડામાં લાગી જાય. હું ઘણી વાર ધ્યાન ખેંચતો જુઓ, ક્યાંય કોઈ કોઈના પ્રત્યે ક્યાંય જાણે જોતા જ નથી કોઈને, હમ એવું લાગે. કોઈ વાર બધા મજાક ચડ્યા વરાય રીતે એમને બધા, કોઈ વાર મજાક બી કરતા. બહુ શાંત માણસો હતા બે, કાંઈ કોઈનું માથાકૂટનું કોઈનું વિકલ્પ નહીં, કોઈને કુતુલ વૃત્તિ નહીં કોઈના પ્રતિ, કોણ શું કરે છે શું નહીં કાંઈ નહીં. દિવાળી ઉપર કાર્ડ આવ્યું તો હમણાં ટપાલે આવે તે નવા હોય ઓછું સમજતા, પણ ગુણ લેવા જેવો હોય છે. ચોક્કસ. સગવડની કોઈ એને ફરિયાદ નથી કરી. આવો અપૂર્વ યોગ મળ્યો છે તો એનો બને એટલો હું લાભ લઈ લો,
એટલે એ રીતે વિચારીને મૂલ્યાંકન આવતું હોય તો એવી રીતે એમાં કઈ કલ્પના તો નથી.
બિલકુલ ખરેખર અપૂર્વ છે, ક્યારેક અપૂર્વ કરે તો નહીતર તો એવા યોગ પૂર્વાનો પૂર્વ તો બન્યા છે, પોતે અપૂર્વ કરે ત્યારે એને અપૂર્વ કહેવાય. એ રીતે અપૂર્વ લેવું જોઈએ.